समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीकायनो आपने अध्याय करी रहा छे। एमा पुण्य पाप अधिकार चाले छे अने एनी गाथा 155 चाले छे। गाथा 155 मां ए वात आवी કે મોક્ષનું કારણ ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે। તેમાં સમ્યક દર્શન તો જીવાદી પદાર્થના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું। સમ્યક દર્શનની વ્યાખ્યામાં એમ કહ્યું કે જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું, અને એ જ રીતે સમ્યક જ્ઞાનની વ્યાખ્યામાં એમ કહેવામાં આવ્યું કે જીવાદી પદાર્થોના જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું થવું। શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું અને જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું થવું એટલે એ જ્ઞાન જ છે। અને આગળ ચારિત્રની વ્યાખ્યામાં પણ એમ જ કહ્યું કે રાગાદીના ત્યાગ સ્વભાવે જ્ઞાનનું થવું, એટલે ત્રણે ત્રણને જ્ઞાન તરીકે લેવામાં આવ્યા। સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન છે, એકલું જ્ઞાનનું પરિણમન જ છે, અને માટે જ્ઞાન જ પરમાર્થે મોક્ષનું કારણ છે એમ કહેવામાં આવ્યું। એકલું જ્ઞાનનું જ ભવન છે। હવે જરાક આ વાતને આપણે સમજવી છે કે જ્યારે સ્વનો અનુભવ થાય છે, સ્વાનુભૂતિ થાય છે, ત્યારે એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવું કંઈ ક્રમમાં થતું નથી। એમાં કંઈ એવું જુદું પણ નથી પડતું કે આ સમ્યક દર્શન છે ને આ સમ્યક જ્ઞાન છે, આ ચારિત્ર છે, એમ કંઈ જુદું પણ પડતું નથી। પોતે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળે છે, એકાગ્રતા અંદરમાં કરે છે, અને જે જ્ઞાન થાય છે, જે અનુભવ થાય છે, એમાં કંઈ આવા ભેદ પડતા નથી। સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ ત્રણે એક રૂપે જ છે, અને જે અનુભવ છે, અનુભવ જે થાય છે એમાં એ જ્ઞાન જ છે, કેમ કે અનુભવ કરનારું જ્ઞાન છે। પોતાના સ્વરૂપનો અનંત ગુણ રૂપ સ્વરૂપ છે અને એવું એનું પરિણમન છે, એટલે અનંત ગુણોનું એમાં પરિણમન હોય, એટલે અનંત ગુણોનું જે પરિણમન થતું હોય એનો એક વિશિષ્ટ અનુભવ થાય, એટલે કે અલૌકિક આનંદ રૂપે એનો અનુભવ થાય છે, એટલે એવું વેદનમાં આવે છે, અલૌકિક આનંદનું વેદન હોય છે। એ વખતે એ પોતે જ્ઞાન કરવા વાળો છે અને જેનું જ્ઞાન કરે છે એ પણ પોતે જ છે, એટલે એમાં કોઈ દ્વેત પણ હોતો નથી। પણ એને અનુભવે છે એ સમય, સહાનુભૂતિનો સમય છે, એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ ત્રણે ત્રણ એ એક રૂપે છે, અને એનો અનુભવ છે એટલે એ અનુભવ જ્ઞાન રૂપે અનુભવ છે। જ્ઞાન જ બધાને જાણે છે, કંઈ બીજા ગુણ છે તે કંઈ જાણતા નથી, એટલે બીજા ગુણનું પરિણમન છે, શાંતિનું પરિણમન છે તો શાંતિ છે, પણ એ કંઈ જાણવાવાળો ગુણ નથી, જાણવાવાળું પરિણામ નથી. વીર્ય ઉલસી રહ્યું છે તો બરાબર છે, પણ એનું પરિણામ કંઈ જ્ઞાન કરવાવાળું નથી. જાણવાવાળું તો આ એકમાત્ર જ્ઞાન જ છે, એટલે એ ત્રણેય જ્ઞાન રૂપે જ છે એમ અહીંયા કહ્યું. અને એટલા માટે એવું એ જ્ઞાન એ ખરેખર મોક્ષનું કારણ છે. હવે આ વાતને આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. આ ગાથા ઉપર આપેલ પ્રવચનના કેટલાક અંશો આપણે લઈએ. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર જે પ્રવચન આપ્યું છે એ ગાથા 155 ટીકા ઉપરનું પ્રવચન, પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો 115 પાનું. અહીંયા શરૂઆતમાં જ કહે છે કે મોક્ષનું કારણ ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. તત્વાર સૂત્રમાં પહેલું સૂત્ર છે ને કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, આ પહેલું સૂત્ર છે. મોક્ષનો માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે, અને એનાથી વિપરીત સંસારમાં રખડવાનો માર્ગ મિથ્યાદર્શન મિથ્યાજ્ઞાન અને અવ્રત છે. એટલે મિથ્યાદર્શન મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર છે એ સંસાર ભ્રમણનું કારણ છે, જ્યારે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર છે તે મુક્તિનું કારણ છે, મોક્ષનું કારણ છે. હવે અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે અવ્રતના પાપ ભાવ કરતા વ્રતના શુભ ભાવ તો સારા ને? અહીંયા શુભ ભાવને મોક્ષનું કારણ ન કહ્યું એટલે શુભ ભાવના રસિયાએ એવો પ્રશ્ન કર્યો કે પાપ ભાવ કરતા તો શુભ ભાવ સારા છે ને? ગુરુદેવે એનો ઉત્તર પહેલા પણ આપ્યો હતો, એ જ પ્રમાણે ઉત્તર આપ્યો કે બે સમાન છે, એમાં પાપ ભાવ અને પુણ્યના ભાવ એ બંને બંધના ભાવ છે. 84 લાખ યુનિમાં આ જીવ જન્મ મરણ કરી અને આવ્યો છે, અને એવા અવતાર જે નરક નિગોદના ભાવ, કીડા કાગડા અને કંથવાના ભાવ, બેક્ટેરિયાના વાયરસના ભાવ, એ બધા ભાવ એણે કર્યા છે. અને એ બધાનું કારણ શું છે? મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન અને મિથ્યા આચરણ છે. એટલે એમાંનું કંઈ પણ હશે, મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન અને મિથ્યા આચરણ કંઈ પણ હશે, ત્યાં સુધી એને મુક્તિ નથી. પણ મિથ્યા આચરણ હશે અને જો મિથ્યા શ્રદ્ધા નહીં હોય, મિથ્યા જ્ઞાન નહીં હોય, તો એને થોડા ભાવમાં મુક્તિ થશે. એટલે કે સમ્યક દર્શન છે અને હજી આચરણમાં હજી દોષ છે, સમ્યક આચરણ નથી, તો એ મુક્તિને પ્રાપ્ત કરી લેશે. કેમ કે સમ્યક દર્શન થયું છે એટલે સમ્યક ચારિત્રતાને થતા વાર નહીં લાગે. પણ જેને મિથ્યા શ્રદ્ધા, મિથ્યા દર્શન છે અને મિથ્યા જ્ઞાન છે, એ જીવ તો નહીં મુકાય. અષ્ટપાવડુમાં પણ એ વાત આવી છે કે જેને જે દર્શન ભ્રષ્ટ છે એટલે સમ્યક દર્શનથી ભ્રષ્ટ છે એ જીવ નહીં મુકાય, ચારિત્ર ભ્રષ્ટ છે એ તો મુકાશે, એટલે કે એ તો મુક્તિ પ્રાપ્ત કરી લેશે. કેમ કે શ્રદ્ધા સાચી છે એટલે એને ખ્યાલ છે, શ્રદ્ધાની સાથે રહેલું જ્ઞાન પણ સાચું છે, સમ્યક છે, એટલે શું ચારિત્ર છે એનો એને ખ્યાલ છે. પણ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે ચારિત્રના દોષ હોય છે તો એ ચારિત્રના દોષને દૂર કરે છે. અહીંયા કહે છે કે સમ્યક દર્શન તો જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું પરિણમવું તે છે. અહીંયા તો જ્ઞાનની મુખ્યતાથી વાત કરી છે, એટલે ત્રણેયને જ્ઞાન કહ્યું છે એ વાતને આપણે પકડવાની છે, એ વાતને સમજવાની છે. આ ગાથા ઉપર ચર્ચા દિલ્હીમાં થઈ હતી વિદ્યાનંદજી સાથે, અને ગુરુદેવે આ ત્રણેયને જ્ઞાનનું પરિણમન કઈ રીતે છે એ વાતને સ્પષ્ટ કરી હતી કે જીવાદી પદાર્થોનું શ્રદ્ધાન સંકિત છે એમ નથી, એટલા માત્રથી એ કંઈ વાત બનતી નથી. ટીકામાં જીવાદી પદાર્થોના શ્રદ્ધાંગ સ્વભાવે જ્ઞાનનું થવું, જ્ઞાનનું પરિણમવું એ સંકિત છે. અને આપણે મૂળ ટીકા સંસ્કૃત ટીકા લઈએ તો એમાં પણ એમ જ કહ્યું છે કે તત્ર સમ્યક દર્શનમ તુ જીવાદી શ્રદ્ધાન સ્વભાવેન જ્ઞાનસ્ય ભવનમ, જ્ઞાનનું ભવન થવું. જીવાદીની શ્રદ્ધા એટલે સમ્યક દર્શન એમ નહીં, પણ અહીંયા શું કહ્યું છે કે તત્ર સમ્યક દર્શનમ તુ જીવાદી શ્રદ્ધાન સ્વભાવેન જ્ઞાનસ્ય ભવનમ, જ્ઞાનસ્ય ભવનમ. એ જ રીતે જીવાદી જ્ઞાન સ્વભાવેન જ્ઞાનસ્ય ભવનમ જ્ઞાનમ, જ્ઞાનને માટે પણ એ જ રીતે જ્ઞાનનું ભવન કરવું છે. અને ચારિત્રને માટે પણ એ જ રીતે વાત કરી છે કે રાગાદી પરિહરણ સ્વભાવેન જ્ઞાનસ્ય ભવનમ ચારિત્રમ. એટલે જ્ઞાનનું પરિણમન જ્ઞાન ભાવે જે થાય છે એની અહીંયા મુખ્યતાથી વાત કરી છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રમાં એ જ્ઞાનનું ભવન છે, એ વાત અહીંયા તો સમજાવવી છે. ત્રણેય એક રૂપ છે એ કોઈ ક્રમમાં થાય છે એમ પણ નથી, એક પછી એક એવું પણ નથી, એ એક જ વખતે અનુભવ છે અને એ અનુભવ એટલે જ્ઞાન છે. આ વાત આપણને સહેલાઈથી બેસી જાય એવી છે, એટલે એને લક્ષમાં રાખી અને સમજીશું તો બહુ સહેલાઈથી સમજાઈ જશે. ગુરુદેવ અહીંયા કહે છે, પહેલી સમ્યક દર્શનની વ્યાખ્યામાં જ કહે છે કે જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું પરિણમવું એમ કહ્યું છે, એ વાતને પકડવાની છે. માત્ર એમ નહીં કે જીવાદી પદાર્થોનું શ્રદ્ધાન, ના, જીવાદી પદાર્થોનું શ્રદ્ધાન સંકિત છે એમ નહીં, એનો અર્થ એમ છે કે જીવાદી પદાર્થોનું શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું. કોના જ્ઞાનનું થવું? જેને સમ્યક દર્શન થાય છે એના જ્ઞાનનું થવું, એટલે જ્ઞાનનું ભવન. અને આપણે બીજી રીતે વિચાર કરીએ તો પણ સહેલાઈથી સમજાય એવું છે કે આ જીવ અનાદિનો શું કરે છે? એ પરના કાર્યો તો કરી શકતો નથી, પર પદાર્થમાં કંઈ કાર્ય કરે છે એમ તો થતું નથી, માત્ર એ જ્ઞાન ક્રિયા કરે છે, બીજું કંઈ કરતો નથી. એને જે ભાવ થાય છે, જે ભાવ થાય છે એનો પણ એ જાણવાવાળો જ છે. એને પરના લક્ષ્ય જે ભાવ થાય છે, વિકારી ભાવ થાય છે ત્યારે પણ એ જ્ઞાન ક્રિયા જ કરે છે, એ જાણે જ છે, એને એ જાણે જ છે. એટલે જાણવાની ક્રિયા તો ક્યારેય બંધ થતી જ નથી, એટલે જ્ઞાનનું ભવન તો સતત હોય જ છે. પણ હવે એ જ્ઞાનના ભવનમાં એની શ્રદ્ધા છે, એ કેવી શ્રદ્ધા? તો કે જેવી યથાર્થ આત્માની શ્રદ્ધા છે એવી યથાર્થ શ્રદ્ધાન ભાવે એનું જ્ઞાન થઈ જાય છે, એવા શ્રદ્ધાન ભાવે એ જ્ઞાન થઈ જાય છે, એને સમ્યક દર્શન કહ્યું છે. એને આગળ સમજાવતા અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન સર્વજ્ઞ વિતરાગ દેવ છે, તેમને હિંસા આદિના જેમ પરિણામ નથી તેમ અહિંસા આદિ વ્રતના શુભરાગના પરિણામે નથી. ભગવાનને એવા કોઈ શુભ કે અશુભ પરિણામ છે જ નહીં, એ બધા રાગના પરિણામ તો કૃત્રિમ હતા, એ વસ્તુમાં ન હતા એટલે આત્મામાં હતા જ નહીં, એટલે પ્રભુને પણ નથી. પોતાની વસ્તુમાં જે ન હતા તે વસ્તુનો આશ્રય થતા નીકળી ગયા. પોતાની વસ્તુમાં એટલે આત્મામાં જે હતા જ નહીં, એ જ્યારે એવા વસ્તુ સ્વભાવનો આશ્રય થાય છે ત્યારે પછી એ રહેતા જ નથી. જે હતા તો એ ક્યાં હતા? પર્યાયમાં હતા, અંદર વસ્તુમાં તો હતા જ નહીં. એટલે ગુરુદેવ કહે છે કે પોતાની વસ્તુમાં જે ન હતા તે વસ્તુનો આશ્રય થતા નીકળી ગયા. વસ્તુનો આશ્રય થતા નીકળી ગયા એટલે વસ્તુનું લક્ષ્ય થયું. એનું લક્ષ્ય થયું ત્યારે એને ખ્યાલ આવ્યો કે એના અંતરમાં, એના સ્વભાવમાં, એના આત્મામાં આ શુભાશુભ ભાવ હતા જ નહીં, છે જ નહીં, અને વસ્તુ જેવી વિતરાગ હતી તેવી રહી ગઈ. જે શુભાશુભ ભાવ હતા એ તો પરનું લક્ષ્ય કરતા હતા, જ્યારે એ પોતાનું સ્વનું લક્ષ્ય કરે છે તો એ ભાવ ક્યાં ચાલ્યા ગયા? એ હતા જ નહીં એટલે ક્યાંથી રહેવાના હતા? એ ક્યાં રહેવાના છે? ઉભા જ રહેતા નથી, વસ્તુ તો વિતરાગ સ્વભાવી છે તો વિતરાગ સ્વભાવી વસ્તુ રહી જાય છે. એટલે એનું લક્ષ્ય કરતા એને ખ્યાલ આવે છે કે પોતાના સ્વરૂપમાં એવા શુભાશુભ ભાવ એવા વિકલ્પો છે જ નહીં. વિતરાગ એટલે વિત વત્તા રાગ, વીતી ગયો છે રાગ જેને તે વિતરાગ છે, જેના રાગ વેશ ચાલ્યા ગયા છે એ વિતરાગ છે, જેના કષાયો ટળી ગયા છે એ વિતરાગ છે. એથી એ સિદ્ધ થયું કે રાગ વસ્તુનો એટલે આત્માનો સ્વભાવ ન હતો, તે નીકળી ગયો અને વિતરાગતા રહી ગઈ. આત્માનો સ્વભાવ શુભાશુભ ભાવ રાગનો હતો જ નહીં, અને જ્યારે એનું લક્ષ્ય કર્યું ત્યારે એને ખ્યાલ આવ્યો કે અંદરમાં એવા કોઈ ભાવ છે જ નહીં, એ નીકળી ગયા, માત્ર વિતરાગતા રહી અને જે પર્યાય થઈ એ નિર્મળ વિતરાગી પર્યાય થઈ. પહેલા અહીંયા દેવગુરુ અને ધર્મની સમજ આપે છે, કેમ કે શરૂઆતમાં ગાથામાં જે વાત લીધી ને એ પહેલા સમજાવે છે, અને પછી એ ગુરુદેવ આપણને આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર જ્ઞાન રૂપે છે એ સમજાવે છે. એટલે અહીંયા પહેલા આ દેવની વાત સમજાવતા આ વાત કરી, સર્વજ્ઞ ભગવાનની વાત સમજાવતા આ વાત કરી. હવે ગુરુનો વિચાર કરીએ કે જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ શુદ્ધ રત્નત્રયનું નિર્મળ વિતરાગ પરિણામ થયું છે, અને જે વિતરાગ સ્વભાવી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું જ કથન કરે છે તે ગુરુ છે. તે ગુરુ છે. સાચા ગુરુ કોણ છે? વિતરાગી સ્વભાવી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું કથન કરે છે, પોતે પણ એ આત્મસાત કરી અને એવો અનુભવ કરે છે, અને એવું જે કથન કરે છે, જે બહારના દયાદાન વ્રત તપ ભક્તિ ઇત્યાદિના શુભ ભાવમાં ધર્મ થવાનું માને અને મનાવે એ સાચા ગુરુ નથી, તે દિગંબર સાધુ નથી. ગુરુ સ્વયં શુદ્ધ ચૈતન્ય સ્વભાવી આત્માના આશરે વિતરાગ ભાવને પ્રાપ્ત થયેલા છે, પોતે પણ એવા વિતરાગ ભાવને પ્રાપ્ત થયા છે અને વિતરાગી પરિણામની જ પ્રરૂપણા કરે છે. વિતરાગ પણ પ્રગટ કરો એમ એમના ઉપદેશમાં આવે છે, અને તે વિતરાગતા ચૈતન્ય સ્વભાવના આશ્રયે પ્રગટ થાય છે. એટલે એવો જેમને ચૈતન્ય સ્વભાવનો આશ્રય લીધો છે એ સાચા ગુરુ છે. ક્રિયાકાંડના આશ્રયે એવો ચૈતન્ય સ્વભાવ પ્રગટ થતો નથી, અને એવો જેમનો ઉપદેશ હોય છે. ક્રિયાકાંડ વડે વિતરાગતા પ્રગટ થાય નહીં એવી પ્રભુપણા જો કરે તો એ ગુરુ સાચા હોય નહીં, એ જૈન ગુરુ નથી. હવે ધર્મની વાત કરતા કહે છે કે એવી જ રીતે જે વિતરાગ સ્વભાવે આત્માનું ભવન પરિણમન થાય તે ધર્મ છે. વિતરાગ સ્વભાવે આત્માનું ભવન પરિણમન થાય તે ધર્મ છે, એ મોક્ષનો માર્ગ છે. અહીં કહ્યું ને કે જીવાદી પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે આત્માનું થવું પરિણમવું તે સંકિત છે. ભગવાન આત્મા અનંત જ્ઞાન અને આનંદનો સાગર છે, તેના શ્રદ્ધાનપણે આત્માના શ્રદ્ધાનપણે જે અંતરમાં તદ્રુપ પરિણમન થાય, તદ્રુપ એટલે જેવો આત્માનો સ્વભાવ છે એવા સ્વભાવે પરિણમન થાય તે સંકિત છે. હું સદાય વિતરાગ સ્વરૂપ જ છું, આ જે પર્યાયમાં રાગ છે એ તો આગંતુક છે, એટલે મહેમાન જેવો છે, અને મહેમાનની જેમ તે આવે અને જાય. પર્યાયમાં જે રાગ છે તે મહેમાનની જેમ આવે અને જાય, આવે અને જાય, મહેમાન કંઈ કાયમ રહે નહીં, એ કંઈ મારી ચીજ નથી. આવો જે પ્રતીતિ ભાવ, વિકલ્પની વાત નથી અહીંયા, આવો વિકલ્પ નહીં, પણ આવો જે પ્રતીતિ ભાવ, આવી જ પ્રતીતિ હોય ભાવમાં એને એમ જ વર્તતું હોય કે આ રાગ શુભ રાગ આવ્યો છે, શુભ ભાવ થયો છે, તો કંઈ મારો નથી અને એ મારામાં રહેતો પણ નથી, મારામાં કંઈ ફેરફાર પણ કરતો નથી, એ આગંતુક ભાવ છે, મહેમાન જેવો છે, એમ જેની શ્રદ્ધા રહી છે એ સંકિતિ છે. આવું જે નિર્મળ જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે, અને શુદ્ધ સ્વરૂપના આશ્રયે જે રાગનો અભાવ થવો તે વિતરાગી ચારિત્ર છે. રાગનો અભાવ થાય કેવી રીતે? શુદ્ધ સ્વરૂપના આશ્રયે. શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરતા કોઈ રાગ ઉભો રહેતો નથી. જેટલો સમય એ નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં છે ત્યારે એને કોઈ રાગ નથી. એટલે શુદ્ધ સ્વરૂપના આશ્રયે જે રાગનો અભાવ થવો તે વિતરાગી ચારિત્ર છે, એ નિશ્ચયથી ચારિત્ર છે. અને આત્માનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ પરિણમન તે ધર્મ છે, એ જ મોક્ષનો માર્ગ છે, એ જ મોક્ષનું કારણ છે. આ પ્રમાણે દેવ, ગુરુ અને ધર્મ ત્રણેય વિતરાગ સ્વરૂપ જ હોય છે, એ વિતરાગ સ્વરૂપ જ હોય છે. અને આ ભગવાનની વાણીમાંથી વાત આવી છે અને એનું તાત્પર્ય માત્ર વિતરાગતા છે, બાકી બીજું બધું તો વર્ણન છે. હવે આગળ અહીંયા પાના નંબર 170 ઉપર ગુરુદેવ સમજાવે છે કે શુભાશુભ રાગથી, બીજા પેરેગ્રાફમાં, પાના નંબર 170 બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે શુભાશુભ રાગથી રહિત ભગવાન આત્મા, શુભાશુભ રાગ વિનાનો ભગવાન આત્મા. શુભાશુભ રાગને તો હવે એક બાજુ મૂકી દો. શુભાશુભ રાગથી રહિત ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ છે, એનું પોતાના શ્રદ્ધાન સ્વભાવે જે નિર્મળ વિતરાગી પરિણમન થાય તે સમ્યક દર્શન છે. જીવાદી પદાર્થોનું જે ભેદરૂપ શ્રદ્ધાન તે સમ્યક દર્શન નથી, એ તો રાગ છે. જો અહીંયા સમજવાનું છે, નવ તત્વની આપણે શ્રદ્ધા કરીએ, એવી ભેદરૂપ શ્રદ્ધા કરીએ, એમાં તો શું છે કે બે જીવ અને પૂતગળ લીધા છે અને એ જીવની સાથે પૂતગળનો સંયોગ અથવા વિયોગ દર્શાવનારી જે બધી પર્યાય છે એ લેવામાં આવી છે અને એમ એ નવ તત્વ છે. એટલે એવી નવ તત્વની જે ભેદરૂપ શ્રદ્ધા છે એ કંઈ સમ્યક દર્શન નથી, કેમ કે એ ભાવ છે, એ તો વિભાવ ભાવ છે. જે બંધનો ભાવ છે, આશ્રવ છે, એ બધા તો વિભાવ ભાવ છે, એ કંઈ સમ્યક દર્શન હોય નહીં. પણ જેને સમ્યક દર્શન થયું છે એને નવ તત્વની યથાર્થ શ્રદ્ધા હોય છે, એટલે જેમ છે તેમ એ નવ તત્વને નવ તત્વ તરીકે જ જાણે છે, એને એમાં ભેળસેળ થતી નથી, એટલે કે બે તત્વને એ ભેગા નથી કરતો. જેને નિશ્ચયથી સમ્યક દર્શન થયું છે એને આવું વ્યવહાર સમ્યક દર્શન હોય છે અને એમાં એ નવ તત્વને નવ તરીકે જ જાણે છે, એમાં નવમાંથી બે તત્વને ભેગા કરીને આઠ નથી કરતો. જેમ કે આશ્રવ સહિત જીવને માને તો પછી આઠ તત્વ થઈ જાય, કે બંધ સહિત જીવને માને, બંધ સહિત જીવને માનવો એવી જો શ્રદ્ધા થતી હોય તો એ ખોટી શ્રદ્ધા થઈ જાય. એટલે તત્વ તો નવે નવ જ રહે છે, જીવ જે છે એ કોઈ સહિત નથી, એટલે જીવ તો મુક્ત જ છે, એ બંધાયેલો નથી, બંધ સ્વરૂપ નથી. તો એ બંધ સ્વરૂપ એ અવસ્થા છે, એ પર્યાયમાં છે, તો પછી એનાથી વિરુદ્ધ મુક્ત સ્વરૂપ એ પણ અવસ્થા છે. એટલે આત્માનું જે સ્વરૂપ છે તે તો ત્રિકાણ શુદ્ધ જ છે, બંધ સ્વરૂપ છે જ નહીં, મુક્ત સ્વરૂપ જ છે. અને એવા મુક્ત સ્વરૂપ ભગવાન આત્મા, શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ, એના શ્રદ્ધાન સ્વભાવે જે જ્ઞાનની પર્યાય થાય છે એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પર્યાય થાય છે. એ શ્રદ્ધાન સ્વભાવે જે નિર્મળ વિતરાગી પરિણમન થાય છે તે સમ્યક દર્શન છે. માત્ર જીવાદી પદાર્થોનું જે ભેદરૂપ શ્રદ્ધાન તે સમ્યક દર્શન નહીં, એ તો રાગ છે, એ તો રાગ છે. સમ્યક દર્શન તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્માના અંતરંગ શ્રદ્ધાના રાગરહિત પરિણમન રૂપ છે. સમ્યક દર્શન કેવું છે? પોતે પોતાનું સ્વરૂપ અનુભવે છે ત્યારે એને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્માનું શ્રદ્ધાન થાય છે અને એ શ્રદ્ધાન એ રાગરહિત દશા છે, વિકલ્પ રહિત દશા છે. અને એવા પરિણામને એ પોતે પોતાને અનુભવે છે, એટલે કે એ પોતે એમ જ્ઞાનમાં પોતાને અનુભવે છે, જાણે છે, પોતાના પરિણામને જાણે છે. કેમ કે આત્મા કુટસ્થ નથી, એનું પરિણમન છે, અનંત ગુણ છે અને અનંત ગુણનું પરિણમન છે, અને એ પરિણમન છે એનો આસ્વાદ એને જ્ઞાનમાં આવે છે, એનો આસ્વાદ એને જ્ઞાનમાં આવે છે. અગાઉની ગાથામાં આપણે વાત આવી હતી ને કે એના રસ કસને એ અનુભવે છે, એનું પાન કરે છે, એમ અમૃતનું પાન કરે છે. એટલે આ જ્યાં સુધી નથી ત્યાં સુધી કોઈ સમ્યક દર્શન નથી. કઈ જીવાદી પદાર્થોનું જે ભેદરૂપ શ્રદ્ધાન છે આ, એ કઈ સમ્યક દર્શન નથી, એ સમ્યક શ્રદ્ધાન નથી. સમ્યક દર્શન તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્માના અંતરંગ શ્રદ્ધાનના રાગરહિત પરિણમન રૂપ છે. એમાં તો પરિણમન છે, પોતે જ્ઞાન સ્વભાવી છે, દરેક સમયે જ્ઞાન કરે છે, તો એમાં એ જ્ઞાન પરનું કરે છે, પરના લક્ષ્ય કરે છે, એને બદલે ગુલાંટ ખાઈને એ જ્ઞાન પોતે પોતાનું કરે છે, પોતાનું જે શુદ્ધ નિર્મળ પરિણમન થઈ રહ્યું છે એનું જ્ઞાન કરે છે, એ અનુભવ છે, એ શ્રદ્ધાન, એ સમ્યક દર્શન છે. એટલે ગુરુદેવ આ વાતને બહુ સરસ રીતે સમજાવતા કહે છે કે ભાઈ આવી જ્યાં સુધી ખબર ન હોય અને પછી ગમે તે પ્રકારે ક્રિયાકાંડ કરે અને પછી એમ માને કે ભાઈ નિર્જરા થઈ ગઈ કે પાપ ધોવાઈ ગયા, તો એ બધું કઈ નથી. એ ક્રિયાકાંડમાં ક્યાં આત્મા છે અને એમાં ક્યાં ધર્મ છે અને ક્યાં પાપ ધોવાય, આગળ પણ વાત કરે છે એના પછીના પેરેગ્રાફમાં વચ્ચેથી કે પુણ્ય પાપ આદિ સર્વથી લક્ષ છોડીને ભગવાન નાયકના શ્રદ્ધાનપણે થવું, પરિણમવું, તે સમ્યક દર્શન છે. આત્મા એવા શ્રદ્ધાનપણે થાય છે, પરિણમે છે, તો સમ્યક દર્શન છે. એવું પરિણમન જો થતું જ નથી, એવો એને અનુભવ થતો જ નથી, એવું એને જ્ઞાન થતું જ નથી, તો સમ્યક દર્શન છે. એનું જે જ્ઞાયકની અનુભૂતિના પરિણામ થતા, જ્ઞાયકની અનુભૂતિના પરિણામ થતા, એટલે જ્ઞાયક એને અનુભવમાં આવે છે, જાણનારો જણાય છે, જાણનારને એ જાણે છે. જે જ્ઞાયકની અનુભૂતિના પરિણામ થતા અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે અને આત્મા આનંદનું ધામ પ્રભુ આવો જ છે એવો પ્રતીતિનો ભાવ ઉપજે, તે સમ્યક દર્શન છે. અને આ ધર્મનું પહેલું પગથિયું, ધર્મની શરૂઆત, મોક્ષ માર્ગનું પહેલું પગથિયું. અને આવા સમ્યક દર્શન વિના જ્ઞાન પણ સાચું નહીં અને ચારિત્ર પણ સાચું નહીં. જેમ પેલા એકડા વગરના મીંડા હોય એની કોઈ કિંમત નથી, એ રીતે આવા સમ્યક દર્શન વિનાના વ્રત, તપ, શીલ, સંયમ બધું એ એકડા વિનાના મીંડા જેવું છે. છતાં કોઈને પ્રશ્ન થાય છે એટલે પૂછે છે કે હા, પણ એ વ્રત આદિ વડે પરંપરા તો ધર્મ થશે ને હજી? એને એના મનમાં એ વાત પડી છે ને, વ્રત થી એને ધર્મ થાય, કેમ કે એવો જ ઉપદેશ એને મળ્યો છે ને, એટલે એની ભૂલ થાય છે. એને ક્યારેય વિચાર કર્યો નથી કે આ વ્રત કરું છું એમાં હું શું કરી રહ્યો છું. આપણે એનો પહેલા એક વખત સારી રીતે વિચાર કર્યો છે કે વ્રત થાય છે તો એ તો પોતે ભાવ કરે છે, એ સિવાય બીજું શું કરે છે? ખોરાકના કણો એ શરીરમાં જવા ન જવા, એ ખરેખર આમ જોઈએ તો એ પરપદાર્થ છે, અને પરપદાર્થની સાથે બીજા પરપદાર્થનો સંયોગ થવો કે ન થવો એના ઉપર ભગવાન આત્માનો ક્યાંથી કાબુ હોય? ભગવાન આત્મા એને ક્યાંથી કરે? ભગવાન આત્માને ભાવ થાય તો પણ કંઈ એવા ખોરાકના રજકણો શરીરમાં જાય એમ પણ નથી. આ બિચારા ભૂખ્યા લોકોને એક વખત અનાજ મળે છે તો એક શું ભાવ નથી કરતા ખાવાનો? એમને ખાવાનો ભાવ છે પણ નથી મળતું ખાવાનું. એમના શરીરમાં એ ખોરાકના રજકણો નથી જતા તો નથી જતા, એમને ખાવાનો તો ભાવ છે. એટલે ખાવાનો ભાવ કરવો અને જીવ એવો ભાવ કરે છે માટે ખોરાક લેવાય છે, અથવા તો ખાવાનો ભાવ નથી કરતો માટે એને ખોરાક નથી લેવાતો, એમ છે જ નહીં. એ દ્રવ્ય જ જુદું છે, એ પૂતગળ દ્રવ્યના પરિણામો એના કારણે થાય. એમાં જીવ એવો ભાવ કરે કે આજે ખોરાક નથી લેવો તો એનો શુભ ભાવ છે, અને આજે ખોરાક જો ના રજકણો એના શરીરમાં નથી આવવાના તો એ ભાવ કરે કે ન કરે, નહીં આવવાનો હોય તો નહીં આવે. આજે એના ખાવાના ભાવ હશે છતાં પણ એવા સંયોગો સર્જાશે કે નહીં ખાઈ શકે. કંઈક એવા સમાચાર આવશે જમવા બેસતો હશે ત્યાં જ કે દોડી એને હોસ્પિટલમાં જવું પડશે, પછી હોસ્પિટલમાં કે ઓપરેશન છે રોકાઈ જાઓ, ને એમ કરતા 4-5 કલાક નીકળી જશે. નહીં ખાવાનું મળે તો નહીં જ મળે, એનો લંચ નહીં થાય કઈ થશે. હા તો રોજ બનતું આવ્યું છે, આપણે જોઈએ છીએ કે જીવના ભાવ પ્રમાણે બધું ચાલે છે. જીવ જેવા ભાવ કરે એ પ્રમાણે પેલા પૂતગળ પરમાણુઓ શરીરમાં પ્રવેશે છે. એમ તો છે જ નહીં, શરીર જુદું એ પદમાણ જુદા પેલા જુદા, એમાં એને શું વ્રતમાં શું કર્યું, એ તો જે થવાનું હતું તો તે જ થયું. કોઈને આજે ઉપવાસ થયો છે તો એ સમજી લેવાનું કે એ ખોરાકના રજકણો એનો એ શરીર સાથે સંયોગ થવાનો ન હતો, તે ન હતો, એણે માત્ર શુભભાવ કર્યો છે. હવે એટલો શુભભાવ છે, એ શુભભાવ એ મુક્તિનું કારણ કેવી રીતે થાય, એમાં આત્માને શું થયું? આત્માએ તો શુભભાવ કર્યો, જે આત્માનો ભાવ છે જ નહીં. આત્માનો જો એ ભાવ હોય તો સિદ્ધને પણ હોય, આટલું લોજિક સમજાય એવું છે. કે જો એ શુભભાવ આત્માનો હોય તો સિદ્ધને પણ હોવો જોઈએ, પણ સિદ્ધને તો છે નહીં. કેમ કે જો સિદ્ધને એવો શુભભાવ થાય તો એમને પણ બંધ પડે, એમને પણ પુણ્યનો બંધ પડે અને એમને પછી એ ભોગવવું પડે, એમ તો થતું નથી. એટલે એ શુભભાવ એ બંધનું કારણ છે. એમાં ગમે તેવું વ્રત લઈએ, ગમે તેવું તપ કરીએ, એ બધો ભાવ છે. અને એ ભાવ ખરેખર આત્મામાં કોઈ એવા ગુણ નથી જેને કારણે થાય. એટલે વારંવાર ગુરુદેવે આ વાત સમજાવી છે, એના ઊંધા અર્થ ન કરતા સાચો અર્થ એ કરવાનો છે કે ભાઈ શુદ્ધ તરફનો પુરુષાર્થ થવો જોઈએ, અને શુદ્ધનો પુરુષાર્થ કરવા માટે થઈ અને એનું મનોમંથન ચિંતવન થાય છે, એને શાસ્ત્રનો અભ્યાસ થાય છે, અને શાસ્ત્રના અભ્યાસને કારણે ઘણીવાર એને આવા વ્રત અને તપ પણ થઈ જાય છે. તો થઈ જાય છે, એમાં એને એટલું બધું મહત્વ આપવાની જરૂર શું છે? એમાં કયું મોટું કામ એને કરી નાખ્યું? આજે ખોરાક ન લીધો તો એવું મોટું શું કામ થઈ ગયું? કરવાનું તો અંતરમાં છે, આત્મામાં કરવાનું છે, એ તો થતું નથી. બહુ વિચાર કરવાનો છે શાંતિથી. અહીંયા જે ગુરુદેવે વાત કરી છે એને એકાંતે લેવાની જરૂર નથી, એને બરાબર સમજવાની છે કે સમ્યક દર્શનનું જે બાહ્ય નિમિત્ત દેવ અને ગુરુ તે વિતરાગી જ હોય છે. એવી એ હજુ જેને ખબર નથી તે મિથ્યા દ્રષ્ટિના ક્રિયાકાંડમાં પરંપરા ધર્મ કેવો? પેલા એ પરંપરા ધર્મની વાત પૂછી છે ને, એટલે જવાબ આપ્યો કે જેને હજી એ ખબર નથી કે સમ્યક દર્શનનું બાહ્ય નિમિત્તમાં દેવ ગુરુ હોય એ પણ વિતરાગી હોય, ગમે તેવા દેવગુરુ ન હોય, શાસ્ત્ર હોય એ પણ જીનવાણીમાંથી આવ્યા હોય એ જ હોય નિમિત્ત તરીકે, એટલું જેને ભાન નથી અને ગમે તેવા દેવગુરુ શાસ્ત્ર દ્વારા પણ એમ કે થઈ જશે ધર્મ એવી માન્યતા છે, હવે એને તો પરંપરા ધર્મ કેવો હોય? શુભરાગની ક્રિયાને જે પરંપરા ધર્મ કહ્યો છે એ તો આરોપ આપીને કહ્યો છે, અને એ આરોપ તો સંકિતિની બાહ્ય ક્રિયામાં લાગુ પડે છે. મિથ્યા દ્રષ્ટિની બાહ્ય ક્રિયામાં પરિણતિમાં કંઈ લાગુ પડતો નથી. મિથ્યા દ્રષ્ટિને તો પરિણતિ કેવી છે? એ તો મિથ્યાત્વની જ પરિણતિ છે, મિથ્યાત્વ રૂપે જ પરિણતિ છે. એને ધર્મ પરિણતિ છે જ ક્યાં કે એની ઉપર આરોપ કરાય? એટલે સંકિતિ જે છે એની વાત લેતા એની બાહ્ય ક્રિયામાં એ વાત લાગુ પડે છે, એટલે ત્યાં એ આરોપ આપીને એમ કહેવામાં આવ્યું કે શુદ્ધભાવ છે તે સહચર છે. આવી વાત હોય મિથ્યા દ્રષ્ટિને માટે એ વાત છે જ નહીં. 118માં પાના ઉપર શરૂઆતથી ગુરુદેવ કહે છે કે જન્મ મરણ રહિત થવાનો ભગવાન જીનવરદેવનો માર્ગ એકલો વિતરાગતા રૂપ છે. સમ્યક દર્શન એ આત્માની પ્રતીતિ રૂપ વિતરાગી પર્યાય છે. એટલે કોઈ શુભભાવ રૂપે એ વિતરાગી માર્ગ છે જ નહીં. ફરી પ્રશ્ન કર્યો તો સરાગ સંકિત એમ આવે છે ને શાસ્ત્રમાં? અડધું પડધું વાંચ્યું હોય, ક્યાંક સાંભળ્યું હોય, પોતે જાતે અભ્યાસ કર્યો ન હોય એટલે આવા પ્રશ્નો થાય. આપણે પણ સ્લાઇડમાં બતાવીએ છીએ ને સરાગ સંકિત અને વિતરાગ સંકિત, એમાંથી એ યાદ રહી ગયું એટલે ક્યાંક જઈને કોકને પૂછી નાખે. ગુરુદેવે સરસ ઉત્તર આપ્યો છે કે સંકિત તો સરાગ નથી. સંકિત જે પોતાના સ્વરૂપની સમ્યક શ્રદ્ધા અનુભવ સહિતની થઈ છે, એ શ્રદ્ધામાં ક્યાંય રાગ નથી, વિપરીતતા નથી, એ તો બરાબર સમ્યક જ છે. એ શ્રદ્ધામાં કોઈ દોષ નથી, એ શ્રદ્ધા તો યથાર્થ જ છે. જે પ્રતીતિરૂપ પરિણમન છે એ તો શુદ્ધ વિતરાગ જ છે. જે પ્રતીતિ થઈ છે એવું પરિણમન જે થયું એ તો શુદ્ધ વિતરાગ છે, એ વિતરાગી પર્યાય જ હતી. ભલે એ વખતે થઈને અત્યારે વર્તમાનમાં વિકલ્પ સહિત છે તો પણ હવે એને શ્રદ્ધા જે થઈ છે એ શ્રદ્ધામાં ક્યાંય દોષ નથી, ભૂલ નથી. હા, એને ચારિત્રનો પુરુષાર્થ બાકી હોય, એટલે ધર્મીને ચારિત્રના દોષ હોય, અને ચારિત્રના દોષ એટલે એને શુભરાગ હોય, તો એને સરાગતા કહેવામાં આવી છે. એને એને આરોપ આપી એને સરાગ સમકી તેમ ઉપચારથી કહેવામાં આવ્યું છે. પણ એથી કરીને પેલું સમકિત છે એમાં કોઈ દોષ છે એમ તો બિલકુલ નથી. આત્મા શુદ્ધ ચિદાનંદ કંદ પ્રભુ સદા વિતરાગ સ્વભાવી છે, તેના શ્રદ્ધાનરૂપ જે ભવન પરિણમન તે સમકિત છે, તે વિતરાગી પર્યાય છે, અને આ ચોથા ગુણથાને જે સમકિત પ્રગટ થાય છે એની વાત છે. આગળ ચોથા પેરેગ્રાફમાં આજ પાના ઉપર કહે છે કે જીવાદીનું શ્રદ્ધાન સંકિત એમ જે કહ્યું ત્યાં આ એકિન્દ્રિયાદી જીવ છે અને આ ઘટપટ આદિ અજીવ છે એવી શ્રદ્ધાની વાત નથી, એટલી વાતને સંકિત નથી કહ્યું. જો ખૂબ સ્પષ્ટ કર્યું છે ગુરુદેવ, કેટલું સ્પષ્ટ કરે છે. પરંતુ જીવ જ્ઞાયક ભાવે વિતરાગ સ્વભાવે છે અને રાગ સ્વભાવે કર્મ સ્વભાવે નથી એવી સ્વભાવ વિભાવની ભિન્નતાના શ્રદ્ધાનરૂપ જે વિતરાગી પરિણતિ થવી તે સંકિત છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાયક 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 છે. અને એ કેવો જ્ઞાયક છે? તો કે એ સર્વજ્ઞ સ્વભાવી છે. અને અત્યારે વર્તમાનમાં ભલે જ્ઞાનના ઉઘાડા ઓછા વધતા હોય, પણ એવો જ એનો સ્વભાવ છે. અને એનાથી બીજું બધું જુદું છે કે પોતે ભગવાન આત્મા બીજા બધાથી જુદો જ્ઞાયક છે, ચૈતન્ય છે. એવી શ્રદ્ધા અનુભવ સહિતની, એટલે એવું પરિણમન એને સમ્યક બતાવ્યું છે. એવી સ્વભાવ અને વિભાવને જુદા પાડનારી, એવું સ્વભાવ અને વિભાવનું ભેદ જ્ઞાન કરનારી શ્રદ્ધા, આ સ્વભાવ, આવો ભાવ મારો છે અને એ સિવાય બીજું બધું છે તે પરભાવ છે, વિભાવ છે, એવી શ્રદ્ધા. અને એવી શ્રદ્ધા તો નિર્વિકલ્પ ધ્યાન પૂરું થયા પછીથી વિકલ્પ સહિત દશા છે ત્યારે પણ એ શ્રદ્ધા એને ટકી રહે છે કે પોતે સ્વભાવે બીજા બધાથી જુદો છે અને પોતાના સ્વભાવથી જુદા આ રાગદ્વેષના પરિણામ છે, એમ એ બરાબર એની શ્રદ્ધા રહે છે. અને એમ જ એવા જ ભાવે એ હંમેશા હોય છે. એની એ શ્રદ્ધા છે, એને કંઈ યાદ નથી કરવી પડતી કે એને કે હું જ્ઞાન સ્વભાવી છું અને આ રાગ છે, એને કંઈ યાદ નથી કરવું. એ તો સહજ દશા છે. એ પોતે જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાન સ્વભાવી છે. હવે એ કંઈ એને વારંવાર યાદ નથી કરવું પડતું, કેમ કે એક વખત એવી વિતરાગી પરિણતિ થવી એ જ મહત્વનું છે. અને એમ પરિણતિ થાય છે, એ અનુભવ થાય છે, અને પછી જે શ્રદ્ધા રહે છે એ એવી જ છે. અને એટલા માટે તો અનંતાનુબંધી જાય છે. એવી શ્રદ્ધા છે એટલે તો અનંતાનુબંધી જાય છે. એટલે કે અનંતાનુબંધ થાય એવા વિકલ્પો અને એવા ભાવો એને થતા નથી. શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું એમ છે ને ટીકામાં, હવે જ્ઞાનની વાત ચાલે છે અહીંયા. ત્યાં જ્ઞાન એટલે આત્મા. જ્ઞાન કેમ લીધું અહીંયા? જ્ઞાન કેમ લીધું? કે પેલો રાગ નહીં, રાગનો અભાવ સૂચવવો છે. વ્રતાદિનો રાગ જે વિભાવ છે, વિકાર છે, તેનાથી રહિત જ્ઞાનનું થવું, રાગનું થવું એમ નહીં, જ્ઞાનનું થવું, એટલે તે આત્માનું પરિણમવું એમ વાત છે. વિતરાગ સ્વરૂપી આત્મા સ્વરૂપના શ્રદ્ધાનરૂપ વિતરાગ પરિણતિએ પરિણમે તેને સમ્યક દર્શન કહ્યું છે. સૂક્ષ્મ વાત છે. એટલે કોઈએ કહ્યું કે તો હવે સહેલું બતાવો ને. અરે ભગવાન, તું ભગવાન આત્મા, તને હવે આનાથી બીજું શું સહેલું જોઈએ છે? તું સર્વજ્ઞ સ્વભાવી છો ને તને તો બધું સમજાય, એમાં સહેલું શું ને અઘરું શું? વ્યાજની ગણતરી ગણવી હોય ને ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી ગણવી હોય તો સમજણ પડે, એમાં કાંઈ એને અઘરું નથી લાગતું. શેરબજારમાં ક્યાંય એને અઘરું નથી લાગતું. એને પાર્ટી કરવી હોય તો કેટલી વસ્તુ શું શું જોઈશે એમાં ક્યાંય અઘરું નથી લાગતું. બર્થડેમાં કેક ઉપર કેટલી મીણબત્તી લગાડવી અને ક્યાંથી લાવવી ને કઈ કઈ લાવવી એમાં ક્યાંય અઘરું નથી લાગતું. માત્ર આ ધર્મની વાત આવે ત્યાં જ એને અઘરું લાગે છે. અહીંયા પાના 119 ઉપર કહે છે બીજા પેરેગ્રાફમાં કે જીવાદી પદાર્થોના જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું થવું પરિણમવું તે જ્ઞાન છે. હવે બીજી વાત જ્ઞાનની સમજાવે છે. જો અહીંયા પણ પરિણમન લીધું છે, જ્ઞાનનું પરિણમન, જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું પરિણમન. જો આ વારંવાર આપણે એટલા માટે લઈએ છીએ કે ક્યાંક કોકને ક્લિક થઈ જશે, કોકને ક્યાંક વાત આ એકદમ ઝબકારો થઈ જશે, એટલા માટે આ વાત લઈએ છીએ. પ્રભુ શું કહ્યું અહીંયા? જીવાદી પદાર્થોના જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું થવું પરિણમવું તે જ્ઞાન છે. પોતાના ભગવાન આત્માને જ્ઞેય બનાવીને જે જ્ઞાન થાય છે તે જ્ઞાન છે, તે સમ્યક જ્ઞાન છે. એનું જ્ઞેય બદલાઈ જાય છે. પરનું લક્ષ કરી અને પરને જ્ઞેય બનાવતો તો એના સ્થાને પોતાનો ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે એ જ એનું જ્ઞેય થાય છે. અને એની જે એ વખતની જે જ્ઞાનની પર્યાય છે, એ નિર્મળ પર્યાય છે, એ જ જ્ઞાન છે, એ જ સમ્યક જ્ઞાન છે, એ સમ્યક જ્ઞાનની પર્યાય છે. ગુરુદેવ સમજાવે છે કે જુઓ, આ શાસ્ત્રનું જે જ્ઞાન છે તે જ્ઞાન એમ નહીં, આ તો માહિતી, એ તો પરલક્ષી જ્ઞાન છે. કોઈને થાય કે આત્માની આટલી બધી વાત કરીને એને પરલક્ષી કેમ કહ્યું? પરલક્ષી એ અપેક્ષાએ કહ્યું છે કે સ્વનું નથી, એમાં સ્વની વાત છે. લક્ષ ત્યાં બહારમાં જાય છે, એટલે પુસ્તકમાં શાસ્ત્રમાં જાય છે, એટલે એ અપેક્ષાથી વાત છે. અહીં તો આત્માનું લક્ષ કરે અને આત્માને જાણે ને એનું જ્ઞાન કરે એ જ્ઞાનની વાત કરવી છે. એટલે અહીંયા કહે છે કે અહીં તો આત્માના જ્ઞાનનું અંતરમાં સ્વસંવેદન રૂપે એ જ્ઞાન એને સ્વસંવેદન રૂપે આવવું જોઈએ, અનુભવમાં આવવું જોઈએ. જો વાંચીએ, વિચારીએ, મનોમંથન ચિંતન કરીએ, લખીએ, ચર્ચા કરીએ, આ બધી જ્ઞાન વાર્તા બધી થાય, એ જ્ઞાન ક્રિયા આપણે એમ કહીએ પણ છીએ, પણ એ સમ્યક જ્ઞાન નથી. સમ્યક જ્ઞાન થતા પહેલા આ બધું હોય છે, નથી હોતું એમ નથી, આવું જ બધું હોય છે, પણ એ વિકલ્પ સહિતની વાત છે. અને આ તો પોતાના સ્વરૂપને અનુભવવાની વાત છે. સ્વસંવેદન રૂપે સ્વના પ્રત્યક્ષ જ્ઞાનપણે થવું તેને જ્ઞાન કહે છે. લક્ષ ક્યાં છે? લક્ષ પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જે ત્રિકાળ જ્ઞાયક છે એનું લક્ષ કર્યું છે અને એનું જ્ઞાન થાય છે, અને એ જ્ઞાન એને અનુભવાય છે, પ્રત્યક્ષ અનુભવ છે. પોતાના આત્માનું જ્ઞાન અનુભવ સહિતની દશા, એની અહીંયા તો વાત ચાલે છે. કોઈને શાસ્ત્રોનું જાજુ ભણતર હોય એટલે એમ માને કે એને જ્ઞાન છે, તો એ વાત બરાબર નથી, એમ નથી. આ તો સદા જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા પોતાના જ્ઞાન સ્વરૂપ પોતે પરિણમી જાય છે એને જ્ઞાન કહે છે, અને એ વિતરાગી પર્યાય છે, એ નિર્મળ પર્યાય છે. આગળના પેરેગ્રાફમાં પણ કહે છે કે જીવાદી પદાર્થોના જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું એટલે આત્માનું થવું પરિણમવું, અર્થાત જ્ઞાનની પર્યાયનું એક જ્ઞાયકના લક્ષે જ્ઞાન રૂપે પરિણમવું એને સમ્યક જ્ઞાન કહે છે. જો અહીંયા એક વાત વધારાની મૂકી કે આત્માનું થવું, જ્ઞાનનું થવું એટલે આત્માનું થવું, એમ કેમ કહ્યું? કે જ્ઞાનનું થવું એમ કહીએ ત્યારે પણ એમાં આત્મા જ રહેલો છે, એ આત્માની જ ક્રિયા છે એમ કહીએ તો ખોટું નથી. એ જ્ઞાન કરવા વાળી જે પર્યાય છે તો એ આત્માનું જ કાર્ય છે એમ કહેવાય. એટલા માટે એમ કહ્યું કે એ જ્ઞાન કરવા વાળી જે પર્યાય, એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને જ્ઞેય બનાવી અને એનું જ્ઞાન કરવા વાળી જે પર્યાય છે એવું પોતાના જ્ઞાનનું પરિણમન છે. એટલે એમ કહેવાય કે આત્મા જ એ રૂપે પરિણમ્યો છે, આત્મા એ રીતે પરિણમ્યો છે. કેમ કે આત્માનો મુખ્ય ગુણ, પ્રધાન ગુણ તો જ્ઞાન છે, એટલે જ્ઞાનનું પરિણમન છે એ આત્માનું જ પરિણમન છે. આ અનંત ગુણનું પરિણમન છે એ આત્માનું પરિણમન છે, પણ મુખ્યતા જ્ઞાનની છે. કેમ કે જ્ઞાન એક જ એ સ્વને અને પરને જાણે છે. બધા ગુણના પરિણમનને જાણવા વાળું તો જ્ઞાન છે ને. શાંતિ છે તે કંઈ જાણવાનું કાર્ય કરતી નથી, શાંતિ ગુણ છે. સમ્યક શ્રદ્ધાન એટલે શ્રદ્ધાનનો પણ ગુણ છે, અનંત ગુણ છે, સુખનો ગુણ છે, આનંદનો ગુણ છે, પણ એમાં બધાનું જ્ઞાન કરવા વાળો તો જ્ઞાન ગુણ છે ને, એટલે એના જ્ઞાન ગુણનું પરિણમન છે એને મુખ્યતાથી આત્માનું પરિણમન કહ્યું. એટલે અહીંયા એમ કહ્યું કે જીવાદી પદાર્થોના જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું એટલે આત્માનું, જ્ઞાનનું એટલે આત્માનું થવું, પરિણમવું. અર્થાંત જ્ઞાનની પર્યાયનું એક જ્ઞાયકના લક્ષે જ્ઞાનરૂપે પરિણમવું એને એક સમ્યક જ્ઞાન કહે છે. એમાં પુણ્ય પાપની ભગવાન જ્ઞાયકમાં નાસ્તી છે એવું જ્ઞાન ભેગું આવી જાય છે. એટલે કે ભગવાન આત્મામાં એ પુણ્ય પાપ છે જ નહીં એ વાત એમાં આવી ગઈ. જેમાં પુણ્ય પાપની નાસ્તી છે એવા જ્ઞાયકને જાણનારું, જ્ઞાયકના લક્ષે પરિણમનારું જ્ઞાન પણ કે પુણ્ય પાપના ભાવથી રહિત છે. એમાં પુણ્ય પાપના ભાવ છે જ નહીં, શુભાશુભ ભાવ અંદરમાં છે જ નહીં. એ જ્ઞાનમાં એવા ભાવ નથી, એ જ્ઞાનની પર્યાયમાં એ પુણ્યનો બંધ પડે એવું થતું નથી, એમાં પુણ્યનો બંધ પડતો નથી કંઈ. આ સમ્યક જ્ઞાનની જે પર્યાય છે તે વિતરાગી પર્યાય છે. અને ગાથા 17-18 આવી ગયું ને કે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક આત્મા જ જણાય છે. જ્ઞાનની પર્યાયમાં ખરેખર તો જ્ઞાયક આત્મા જ જણાય છે, પણ અજ્ઞાનીનું જ્ઞાયક ઉપર લક્ષ નથી, એના ઉપર એની દ્રષ્ટિ નથી, એટલે એને ખ્યાલ નથી આવતો. બાકી ખરેખર તો એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક આત્મા જ જણાય છે. એ જ્ઞાયકને એ જ્ઞેય બનાવે, એને એના તરફ દ્રષ્ટિ કરે, એનું એ લક્ષ થાય, અને એમ જો જ્ઞાનની પર્યાય થાય છે તો એ જાણવા વાળી જ્ઞાનની પર્યાય એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનું જ્ઞાન કરે છે. જ્ઞાનીનું લક્ષ, જ્ઞાનીની દ્રષ્ટિ એ જ્ઞાયક ઉપર છે, તેથી તેનું જ્ઞાન સમ્યક જ્ઞાન છે. જ્ઞાન સ્વભાવના લક્ષે પરિણમતું જ્ઞાન તે જ્ઞાન છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનને ખૂબ ઊંડાણથી આપણે સમજવાના છે અને એમ જ સમજીશું. આગળ જ્ઞાન વિશે 120માં પાના ઉપર કહે છે, બીજા પેરેગ્રાફમાં, કે અહીં જીવાદી પદાર્થોનું અધિગમ તે જ્ઞાન એમ જે કહ્યું ત્યાં એમ ન સમજવું કે જીવ, અજીવ અને તેમના વિશેષોને શાસ્ત્રમાંથી જાણી લીધા અને તેની ધારણા કરી લીધી એટલે જ્ઞાન થઈ ગયું એમ ન સમજવું. અહીં તો સ્વસંવેદન પ્રત્યક્ષ સ્વરૂપના જ્ઞાનને જ્ઞાન કહ્યું છે, એ સમ્યક જ્ઞાન છે. ચૈતન્યનું ચૈતન્ય સ્વભાવે થવું, પરિણમવું એને જ્ઞાન કહ્યું છે અને તે મોક્ષનો માર્ગ છે. હવે ચારિત્રની વાત આપણે આવતી વખતે સ્વાધ્યાયમાં લઈશું. આ ગાથા બહુ મહત્વની છે અને એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની ખૂબ ખૂબ વિસ્તારથી વ્યાખ્યા કરવામાં આવી છે અને સમજાવવામાં આવ્યું છે, અને એના ઉપર વિચાર કરતા જીવને સમ્યક દર્શન થાય એવી બધી વાત છે. એટલે આ ગાથામાંથી આપણે ત્રણે ત્રણ વસ્તુ અને બરાબર સમજીશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સમયસારની સ્તુતિ પહેલા બોલીશું અને તે પછી સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીશું.
સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમય પ્રાભૂત તણે ભાજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુરા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના વર્યા. અહો વાણી તારી પ્રસમરસ વાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનું જગનો સંદેશ શ્રી વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સુણે તને રસની બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આળસે સૌ તું રીજતા સકલ જ્ઞાયક દેવરીજે બનાઉં પત્ર કુંદના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત